એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર. વિશ્વની ઉત્તમ આત્મકથાઓ અને શ્રેષ્ઠ જીવનચરિત્રોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે એકત્ર જ્ઞાનગોષ્ઠીમાં. આજે આપણે એક એવી વાર્તાની ઊંડાણપૂર્વક વાત કરીશું જે વિજ્ઞાન, નીતિશાસ્ત્ર અને માનવીય સંવેદનાના આમ તો કહીએ તો સંગમ રૂપી છે.
હા, બિલકુલ.
રેબેકા સ્કૂટનું પુસ્તક છે ધી ઇમોર્ટલ લાઇફ ઓફ હેનરિએટા લેગ્સ. એક એવી સ્ત્રીની કહાણી છે જેમનું નામ કદાચ ખબર નહીં, ઘણાએ નહીં સાંભળ્યું હોય,
કદાચ નહીં સાંભળ્યું હોય,
પણ એમણે આધુનિક તબીબી વિજ્ઞાન પર આમ તો અમિત છાપ છોડી છે.
બિલકુલ. હેનરિએટા લેગ્સ એક ગરીબ અશ્વેત તમાકુ ખેડૂત જેમની જાણ વગર, એમની સંમતિ વગર જ 1951માં એમના શરીરમાંથી કોષો લેવામાં આવ્યા, કેન્સરગ્રસ્ત કોષો. અને એ કોષો વૈજ્ઞાનિક ઇતિહાસમાં અમર થઈ ગયા, HALA તરીકે ઓળખાયા. મતલબ કે એમણે તબીબી સંશોધનમાં એક ક્રાંતિ લાવી દીધી. પણ આ ક્રાંતિની પાછળ એક બહુ જ જટિલ અને, સાચું કહું તો, ઘણીવાર પરેશાન કરનારી વાર્તા છુપાયેલી છે.
હા, અને એટલે જ આ વાર્તા આજે પણ એટલી જ પ્રાસંગિક છે. તે આપણને તબીબી નીતિશાસ્ત્ર પર વિચારવા મજબૂર કરે છે, ખાસ કરીને પેલી જાણકાર સંમતિની વાત છે ને,
ઇન્ફોર્મ્ડ કન્સેન્ટ.
હા, એટલે કે કોઈ પણ તબીબી પ્રક્રિયા પહેલા દર્દીને પૂરી માહિતી આપીને એમની સ્પષ્ટ રજામંદી લેવી,
જે એમના કેસમાં થયું જ નહોતું.
બિલકુલ નહીં. અને પછી વંશીય અન્યાય, આરોગ્ય સંભાળમાં અસમાનતા, માનવ શરીરનું પેલું વ્યાપારીકરણ, કેટલા બધા ગહન પ્રશ્નો છે
ખરેખર.
તો આપણી આ ચર્ચાનો હેતુ એ સમજવાનો છે કે જ્યારે વૈજ્ઞાનિક પ્રગતિ અને માનવીય અધિકારો આ બંને વચ્ચે ટકરાવ થાય ત્યારે શું પરિણામ આવી શકે છે.
તો ચાલો શરૂ કરીએ હેનરિએટા લેક્સના જીવન અને એમના વારસાની આ સફર. એમની શરૂઆત, જેમ તમે કહ્યું, ખૂબ જ સામાન્ય હતી. 1920માં વર્જિનિયાના ક્લોવર નામના એક નાના ગામડા જેવા વિસ્તારમાં એમનો જન્મ, લોરેટા પ્લેઝન્ટ તરીકે.
હા, અને એ સમયનું વર્જિનિયા, ખાસ કરીને અશ્વેત સમુદાય માટે જીવન ખૂબ જ સંઘર્ષમય હતું. એમનું બાળપણ તો પેલું તમાકુના ખેતરોમાં સખત મહેનત કરતા જ વીત્યો.
બરાબર. કૌટુંબિક જીવન પણ સરળ ન હતું, અને નાની ઉંમરે જ એમના લગ્ન એમના પિતરાઈભાઈ ડેવિડ ડે લેક્સ સાથે થઈ ગયા. પછી 20મી સદીના મધ્યમાં, જે ઘણા આફ્રિકન અમેરિકનોએ કર્યું એમ સારા જીવનની આશામાં, એ લોકો પણ ગ્રેટ માઇગ્રેશનનો હિસ્સો બન્યા.
હા, એ સ્થળાંતર.
હા, અને બોલ્ટીમોર નજીક ટર્મર સ્ટેશન નામના ઔદ્યોગિક વિસ્તારમાં સ્થાયી થયા. એક વિભક્ત સમુદાય હતો, મતલબ કે મોટાભાગે સ્ટીલ મિલના અશ્વેત કામદારો જ રહેતા.
ત્યાં પણ જીવન તો પડકારજનક જ હશે.
ચોક્કસ. પણ હેનરિએટાનો સ્વભાવ એ જીવંત અને ઉષ્માભર્યો હતો, પુસ્તકમાં જે વર્ણનો મળે છે ને એ મુજબ. તો
હા, એમ લાગે છે કે હેનરિએટા ખરા અર્થમાં એમના સમુદાય અને પરિવારનું કેન્દ્ર હતા. ઉદાર, મળતાવળા, હંમેશા બીજાને મદદ કરવા તૈયાર. કહે છે કે એમનું ઘર હંમેશા મહેમાનો અને સંબંધીઓથી ભરેલું રહેતું.
સાચી વાત. એમના સ્મિત અને એમની ઉર્જાથી આસપાસનું વાતાવરણ જીવંત રહેતું એમ કહેવે છે.
પણ આ હસમુખા ચહેરા પાછળ અંદરખાને શારીરિક પીડા છુપાયેલી હતી.
હા, 1951માં પાંચમા બાળકના જન્મ પછી એમને ગર્ભાશયમાં પેલો અસામાન્ય રક્તસ્ત્રાવ અને દુખાવાની ફરિયાદ શરૂ થઈ. અને તે સમયના રિવાજ મુજબ અને કદાચ આર્થિક મર્યાદાઓને કારણે પણ એમણે ડોક્ટર પાસે જવામાં થોડો વિલંબ કર્યો.
આખરે એ બાલ્ટીમોરની પેલી પ્રખ્યાત જોન્સ હોપકિન્સ હોસ્પિટલમાં ગયા. કહેવાય છે કે એ સમયે જોન્સ હોપકિન્સ એ બહુ ઓછી શ્રેષ્ઠ હોસ્પિટલોમાંની એક હતી જે અશ્વેત દર્દીઓની સારવાર કરતી.
પણ અલગ કલર્ડ વોર્ડ. એમાં આ પોતે જ એ સમયની વંશીય ભેદભાવની વાસ્તવિકતા બતાવે છે.
બરાબર.
ત્યાં નિદાન થયું સર્વાઇકલ કેન્સર, અને તે પણ ખૂબ જ આક્રમક પ્રકારનું. હેનરિએટા માટે તો આ મોટો આઘાત જ હશે.
ચોક્કસ.
એમની સારવાર શરૂ થઈ પેલી રેડિયમ ટ્યુબનો ઉપયોગ થતો, જે તે સમયની સ્ટાન્ડર્ડ સારવાર ગણાતી, પણ હતી અત્યંત પીડાદાયક.
અને અહીંયા વાર્તાનો સૌથી નિર્ણાયક અને કહી શકાય કે વિવાદાસ્પદ વળાંક આવે છે.
હા,
એમની સારવાર દરમિયાન જ મુખ્ય સર્જન ડોક્ટર હોવર્ડ જોન્સ અને ટીશ્યુ કલ્ચર વિભાગના વડા હતા ડૉક્ટર જ્યોર્જ ગે. એમના સંશોધકોએ હેનરિયેટાની કોઈ પણ જાણ કે સંમતિ વિના
પૂછ્યા વગર જ
એમના ગર્ભાશયમાંથી બે નમૂના લીધા, એક સ્વસ્થ પેશીનો અને બીજો કેન્સરગ્રસ્ત ગાંઠનો.
અને આ ડૉક્ટર જ્યોર્જ ગે એ વર્ષોથી એક સપનું જોતા હતા, માનવ કોષોની એવી અમર લાઈન બનાવવાનું જે પ્રયોગશાળામાં સતત વિભાજિત થઈ શકે, વધ્યા જ કરે.
અચ્છા,
આનાથી કેન્સર અને બીજા રોગોના અભ્યાસમાં એમને લાગતું હતું કે ક્રાંતિ આવી શકે. એમણે અસંખ્ય પ્રયત્નો કરેલા, પણ દર વખતે કોષો થોડા સમયમાં મરી જતા હતા.
પણ હેનરિયેટાના કોષો
એ અલગ હતા,
સાવ અલગ. ડોક્ટર ગેની સહાયક હતી મેરી ક્યુબિચેક. જ્યારે એમણે આ કોષોને કલ્ચર મીડિયામાં મૂક્યા ત્યારે જોયું કે તે ખાલી જીવંત જ ન રહ્યા પણ અકલ્પનીય ઝડપે વધી રહ્યા હતા.
ખરેખર? હા, દર 24 કલાકે એમની સંખ્યા બમણી થઈ રહી હતી. ડોક્ટર ગેને એમની અમર કોષ રેખા મળી ગઈ. એમણે નામ આપ્યું HELA, હેનરિયેટા લેક્સના નામના પહેલા બે અક્ષરો પરથી.
હીલા.
હીલા. આ એક જબરદસ્ત વૈજ્ઞાનિક સફળતા હતી, પણ એની પાછળની નૈતિકતા, એના પર કોઈનું ધ્યાન જ નહોતું. હેનરિયેટાને ક્યારેય પૂછવામાં ન આવ્યું, ન તો એમને જણાવવામાં આવ્યું કે એમના શરીરનો એક ભાગ હવે પ્રયોગશાળામાં જીવી રહ્યો છે.
અને એ સમયે તો ખાસ કરીને ગરીબ અને અશ્વેત દર્દીઓ પાસેથી સંમતિ લેવાની પ્રથા લગભગ હતી જ નહીં, એમ કહી શકાય.
બરાબર. એમને સંશોધનના વિષય તરીકે જોવામાં આવતા, વ્યક્તિ તરીકે નહીં.
અને અહીં કરુણાંતિકા જુઓ, જેમ જેમ પ્રયોગશાળામાં હીલા કોષો ચમત્કારિક રીતે વધી રહ્યા હતા તેમ તેમ હેનરિયેટાનું શરીર કેન્સર સામે હારી રહ્યું હતું.
પેલી રેડિયમ સારવારની ભયંકર આડઅસરો, કેન્સરનો ફેલાવો, એમની પીડા અસહ્ય બની ગઈ હતી. અને 4 ઓક્ટોબર 1951ના રોજ માત્ર 31 વર્ષની યુવાન વયે,
માત્ર 31 વર્ષની વયે
હેનરિયેટા લેક્સે જોન્સ હોપકિન્સ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા.
ખૂબ જ દુઃખદ.
અને એમના મૃત્યુ પછી પણ એમના પરિવારને આ કોષો વિશે કશું જ ખબર નહોતી. હેનરિયેટાના પાર્થિવ શરીરને ક્લોવર રીજ અવાયું અને ત્યાં કોઈ નિશાન વગરની કબરમાં દફનાવવામાં આવ્યા.
એટલે એક સ્ત્રી જેણે જીવંતપણે આટલો પ્રેમ અને ઉષ્મા વહેંચ્યા હતા, એમનું અંતિમ સ્થાન પણ અનામી રહ્યું.
બરાબર.
પણ એમના કોષો અજાણતા જ એક નવી સફર શરૂ કરી ચૂક્યા હતા. ડોક્ટર ગે આમ તો ઉદારતાપૂર્વક પણ હેનરિયેટાના નામની ગોપનીયતા રાખીને હેલા કોષો દુનિયાભરના સંશોધકોને મોકલવાનું શરૂ કર્યું.
અને પછી તો આ કોષોએ ખરેખર ચમત્કારો કર્યા. એમણે વિજ્ઞાનના લગભગ દરેક ક્ષેત્રને પ્રભાવિત કર્યો.
હા, સૌથી પહેલી મોટી સફળતા મળી પોલિયો રસીના વિકાસમાં. જોનાસ સાલ્ક હેલા કોષોનો ઉપયોગ કરીને મોટા પાયે રસીનું પરીક્ષણ કરી શક્યા.
અચ્છા, એટલે પોલિયો રસી પાછળ પણ હેલા કોષો હતા?
હા, એણે લાખો બાળકોને પોલિયોની ભયાનક બીમારીથી બચાવ્યા. તમે વિચારો, એક અજાણ મહિલાના કોષોએ પોલિયો જેવી મહામારી સામે લડવામાં આખી દુનિયાને મદદ કરી.
આ અકલ્પનીય છે. અને પેલી નૈતિક જટિલતા પણ ખરી. એ તો ખરી જ. અને આ તો માત્ર શરૂઆત હતી. પછી તો વાયરોલોજી, જીનેટિક્સ, કેન્સર સંશોધન, એઇડ્સ સંશોધન, ક્લોનિંગ, જીન મેપિંગ, પેલું IVF,
ઇનવિટ્રો ફર્ટિલાઇઝેશન.
હા, લગભગ કોઈ એવું મોટું તબીબી ક્ષેત્ર નથી જ્યાં હીલા કોષોનો ઉપયોગ ન થયો હોય. એમને અવકાશમાં પણ મોકલવામાં આવ્યા હતા.
શું વાત કરો છો?
હા, પરમાણુ બોમ્બના વિકિરણની અસરોનો અભ્યાસ કરવા માટે એમનો ઉપયોગ થયો. આ કોષો પર આધારિત તો $100 billion બાયોટેકનોલોજી ઉદ્યોગ ઊભો થયો.
$100 billion?
હા, ફાર્માસ્યુટિકલ કંપનીઓએ હીલા કોષોનો ઉપયોગ કરીને દવાઓ વિકસાવી, વેચી, અમચો નાદ નફો કમાયો. પણ
હેનરિયેટાનો પરિવાર, એ આ બધા વૈજ્ઞાનિક ચમત્કારો અને આર્થિક લાભોથી સંપૂર્ણપણે અજાણ અને વંચિત રહ્યો.
બિલકુલ. એ જ સમયગાળામાં લેક્સ પરિવાર ગરીબી, દુઃખ અને આરોગ્ય સમસ્યાઓ સામે લડી રહ્યો હતો. હેનરિયેટાના પતિ ડે અને એમના બાળકો, એમને ઘણીવાર પૂરતી આરોગ્ય સંભાળ પણ નથી મળતી.
અને એમને સહેજ પણ ખ્યાલ નહોતો કે એમની માતા કે પત્નીના કોષો દુનિયાભરમાં આટલું બધું કરી રહ્યા છે અને લોકો એનાથી પૈસા કમાઈ રહ્યા છે.
કલ્પના બહારની વાત છે. પુસ્તકમાં હેનરિયેટાની મોટી પુત્રી એલ્સીની કહાણી તો ખાસ હૃદય ચીરી નાખે એવી છે. એલ્સી માનસિક અને શારીરિક રીતે વિકલાંગ હતી.
હા, એનો ઉલ્લેખ છે.
જેને તે સમયે મંદબુદ્ધિ અને વાઈ અપસ્માર કહેતા. હેનરીએટાના મૃત્યુ પછી પરિવાર એની સંભાળ રાખવામાં અસમર્થ બન્યો, એટલે એને પેલી ક્રાઉન્સવિલે હોસ્પિટલ ફોર ધ નીગ્રો ઇન્સેન નામની સરકારી સંસ્થામાં મૂકવામાં આવી.
એ સંસ્થાઓની હાલત તો ભયાવહ હતી એવું કહેવાય છે.
અત્યંત ખરાબ. ભીડ, ગંદકી, અપૂરતો સ્ટાફ, દર્દીઓ સાથે અમાનવીય વર્તન. એલ્સીનું ત્યાં નાની ઉંમરે જ દુઃખદ અવસાન થયું અને પરિવારને તો વર્ષો સુધી એની કબર ક્યાં છે એ પણ ખબર ન પડી.
ઓ ભગવાન, કેટલા આઘાત સહન કર્યા હશે પરિવારે.
પછી લગભગ 20 વર્ષ પછી 1970ના દાયકામાં આખરે સત્ય બહાર આવવાનું શરૂ થયું, અને એ પણ આડકતરી રીતે.
કેવી રીતે
થયું? એવું કે વૈજ્ઞાનિકો એક નવી સમસ્યાનો સામનો કરી રહ્યા હતા. હીલા કોષો એટલા શક્તિશાળી અને આક્રમક હતા કે તેઓ પ્રયોગશાળાઓમાં બીજા સેલ કલ્ચરને સહેલાઈથી દૂષિત કરી દેતા, કન્ટામિનેટ કરી દેતા.
અચ્છા.
એટલે ઘણીવાર સંશોધકો વિચારતા હોય કે તેઓ બીજા કોઈ કોષ પર કામ કરી રહ્યા છે, પણ ખરેખર એ હીલા જ નીકળે.
આ તો મોટી સમસ્યા કહેવાય.
હા, તો આ દૂષણની સમસ્યા ઉકેલવા માટે વૈજ્ઞાનિકોને હેલા કોષોને ચોક્કસ રીતે ઓળખવાની જરૂર પડી, અને એના માટે એમને એ વ્યક્તિના પરિવારના જિનેટિક માર્કર્સની જરૂર હતી જેના આ કોષો હતા.
એટલે આખરે એમણે લેક્સ પરિવારનો સંપર્ક કર્યો.
હા, હવે તમે એક ક્ષણની કલ્પના કરો. લગભગ 2 દાયકા પછી પરિવારના સભ્યો પાસે વૈજ્ઞાનિકો આવે છે અને કહે છે કે અમને તમારા લોહીના નમૂના જોઈએ છે, કારણ કે તમારી માતા, જે વર્ષો પહેલાં મૃત્યુ પામી હતી, એનો એક ભાગ હજુ જીવંત છે અને એ વિજ્ઞાન માટે બહુ મહત્વનો છે.
પરિવાર માટે આ સમજવું અશક્ય જેવું જ હશે. આઘાતજનક.
અત્યંત મુશ્કેલ. એમને અમર કોષોનો ખ્યાલ જ ક્યાંથી હોય? અને વૈજ્ઞાનિકોએ પણ પરિસ્થિતિને સંવેદનશીલતાથી સમજાવી નહીં. એમણે પેલી જટિલ વૈજ્ઞાનિક ભાષા વાપરી.
એટલે પરિવારને કદાચ એમ લાગ્યું હશે કે એમને પણ કેન્સર છે, કે શું એની તપાસ થઈ રહી છે.
હા, એવી ગેરસમજ થઈ. અને સૌથી મોટી વાત, એમને ક્યારેય એ ન જણાવ્યું કે હીલા કોષોનો કેટલો મોટો વ્યાપારી ઉપયોગ થઈ રહ્યો છે, કે એનાથી કંપનીઓ લાખો કરોડો કમાઈ રહી છે.
કોઈ વળતરની વાત તો દૂર, માહિતી પણ નહીં,
કશું જ નહીં. આનાથી પરિવારમાં ગુસ્સો, મૂંઝવણ અને છેતરાયાની ઊંડી લાગણી જન્મી.
સ્વાભાવિક છે. વિચારો એમની મનોદશા. તમારી માતાના શરીરનો એક ભાગ તમારી જાણ બહાર દુનિયાભરમાં વેચાઈ રહ્યો છે, લોકો ધનવાન બની રહ્યા છે, અને તમે પોતે સામાન્ય આરોગ્ય વીમો પણ માંડ ખરીદી શકો. આ તો શોષણ જ કહેવાય.
જે ચાલુ રહ્યું, આખી કહાણી આપણને તે સમયના વૈજ્ઞાનિક અભિગમ અને સામાજિક મૂલ્યો પર ગંભીરતાથી વિચારવા પ્રેરે છે. એક તરફ ડૉક્ટર ગે જેવા વૈજ્ઞાનિકોની નિષ્ઠા, એમની મહત્વાકાંક્ષા હતી, કેન્સરનો ઇલાજ શોધવાની ઈચ્છા ઉમદા હેતુ હતો.
પણ બીજી તરફ એ જ વૈજ્ઞાનિક સમુદાયમાં દર્દીઓના અધિકારો પ્રત્યે, ખાસ કરીને અશ્વેત અને ગરીબ દર્દીઓના અધિકારો પ્રત્યે ભયંકર ઉદાસીનતા હતી. એક નૈતિક અંધાપો કહી શકાય.
બરાબર. વ્યક્તિની ગરિમા અને સ્વાયત્તતા કરતાં સંશોધનના લક્ષ્યોને વધુ મહત્ત્વ અપાતું હતું, અને જાતિ અને વર્ગભેદની ભૂમિકા તો હતી જ એમાં.
અને પરિવારનો દૃષ્ટિકોણ પણ સમજવો એટલો જ જરૂરી છે.
બહુ જ. એમના માટે આ કોષો ખાલી બાયોલોજિકલ મટીરિયલ નહોતા, એ એમની માતા, એમની પત્ની હેનરીએટાનો જ એક જીવંત અંશ હતા. એમની શ્રદ્ધા, એમની ધાર્મિક માન્યતાઓ એ વિજ્ઞાનની આ વાસ્તવિકતા સાથે ટકરાતી હતી.
ખાસ કરીને પુત્રી ડબોરા, નહીં, એ કોષોને માતાના આધ્યાત્મિક શરીર તરીકે જોતા, સત્ય જાણવા માટે તડપતા હતા.
હા, ડેબોરાની સફર પુસ્તકનું હૃદય છે. એ સતત પ્રશ્નો પૂછે છે. મારી માં કોણ હતી? એની સાથે શું થયું? એના કોષો ક્યાં છે? શું એ પીડાય છે? અમરત્વનો અર્થ શું? ન્યાય શું છે? એની આ શોધ બહુ જ ભાવુક અને જટિલ છે.
અને મને લાગે છે કે આ જ પુસ્તકનું કેન્દ્રીય દર્શન છે. વૈજ્ઞાનિક પ્રગતિ ગમે તેટલી મહત્વની હોય, એને માનવીય ગરિમા, નૈતિક જવાબદારી અને વ્યક્તિની શારીરિક સ્વાયત્તતાના ભોગે ન મેળવી શકાય.
પોતાના શરીર પર વ્યક્તિનો અધિકાર સર્વોપરી હોવો જોઈએ.
આ લાંબી અને ભાવનાત્મક રીતે જટિલ ગાથામાં આપણે 3 મુખ્ય વળાંકોની વાત કરી શકીએ છીએ, જેણે હેનરીએટા અને એમના પરિવારની વાર્તાને હંમેશ માટે બદલી નાખી. પહેલો અને સૌથી મૂળભૂત વળાંક તો પહેલી 1951માં લેવાયેલી બાયોપ્સી જ હતી.
બરાબર. એક ક્ષણ. જ્યારે ડૉક્ટરના હાથમાં રહેલી સોએ હેનરીએટાના ગર્ભાશયમાંથી પેશીનો નાનો ટુકડો લીધો. દેખીતી રીતે સામાન્ય તબીબી પ્રક્રિયા, પણ એ અજાણતા લેવાયેલા નમૂનાએ હેલા સેલ લાઇનનો જન્મ આપ્યો.
અને હેનરીએટાના જૈવિક અસ્તિત્વને એમના વ્યક્તિગત અસ્તિત્વથી કાયમ માટે અલગ કરી દીધું.
હા, અને આવનારા દાયકાઓના અકલ્પનીય વૈજ્ઞાનિક વિકાસ અને ઊંડા નૈતિક સંઘર્ષનો પાયો નાખ્યો. એ એક નાની ઘટનાના પડઘા આજે પણ સંભળાય છે એમ કહી શકાય.
બીજો નિર્ણાયક વળાંક આવ્યો લગભગ 20 વર્ષ પછી, 1970ના દાયકામાં, જ્યારે પરિવારે પહેલીવાર હેલા કોષો વિશે જાણ્યું.
હા, પેલી દૂષણની સમસ્યા ઉકેલવા જ્યારે વૈજ્ઞાનિકો લોહીના નમૂના લેવા એમના ઘરે પહોંચ્યા, એ મુલાકાતે પરિવારની અજ્ઞાનતાનો અંત તો આણ્યો, પણ સાથે જ એક નવા આઘાત, ગુસ્સા અને અવિશ્વાસના યુગની શરૂઆત કરી.
અચાનક ખબર પડી કે એમની માતાનો એક હિસ્સો જીવંત છે, દુનિયાભરમાં વપરાય છે, અને બધું એમની જાણ બહાર થયું છે.
અને વાસ્તવિકતાનો સામનો કરવો પડ્યો કે એમની માતાના વારસાનું વ્યાપારીકરણ થયું છે, બીજાઓ નફો કમાઈ રહ્યા છે, પણ એમને કશું મળ્યું નથી, માહિતી સુદ્ધા નહીં. આનાથી પરિવાર અને વૈજ્ઞાનિક સમુદાય વચ્ચે ઊંડો અવિશ્વાસ પેદા થયો.
અને ત્રીજો વળાંક, જે કદાચ સૌથી વધુ ભાવનાત્મક અને સાંકેતિક ગણાય, એ 2000ના દાયકામાં આવ્યો.
હા,
જ્યારે હેનરીએટાના બાળકોએ પહેલીવાર એમની માતાના અમર કોષોને પોતાની આંખે જોયા.
આ મુલાકાત પુસ્તકના લેખિકા રેબેકા સ્કૂટે ગોઠવી હતી. એ હેનરીએટાની પુત્રી ડેબોરા અને પુત્ર ઝકરેયા, જે હંમેશા ગુસ્સામાં અને શંકાશીલ રહેતો, એમને જોન્સ હોપકિન્સની એક પ્રયોગશાળામાં લઈ ગઈ. ત્યાં ડૉક્ટર ક્રિસ્ટોફ લેંગાઓર નામના એક સંવેદનશીલ વૈજ્ઞાનિકે એમની માઇક્રોસ્કોપ નીચે જીવંત હેલા કોષો બતાવ્યા. સ્ક્રીન પર પ્રોજેક્ટ થઈ રહ્યા હતા.
એક ક્ષણની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. દાયકાઓથી જે કોષો વિશે સાંભળ્યું હતું, જેના કારણે આટલો સંઘર્ષ અને પીડા હતી, એને આખરે પ્રત્યક્ષ જોવા.
ડેબોરા માટે આ એક અત્યંત આધ્યાત્મિક અનુભવ હતો. એ રડી પડી. એણે કોષો સાથે વાત કરી, એમને સ્પર્શવાનો પ્રયાસ કર્યો. એના માટે એની માતા સાથેનું પુનઃમિલન હતું એક રીતે.
અને ઝકરિયા
જે શરૂઆતમાં શંકાશીલ હતો, એ પણ આશ્ચર્યચકિત થઈ ગયો. એણે કહ્યું, તે જીવંત છે. એ ક્ષણે એને પણ પોતાની માતા સાથે એક અનોખું જોડાણ અનુભવાયું. આ મુલાકાત પરિવારે માટે એક પ્રકારની શાંતિ અને સ્વીકૃતિ લાવી, ભલે અધૂરી, પણ વિજ્ઞાન અને માનવતા વચ્ચે સેતુ બનાવવાનો એક નાનો પણ મહત્વનો પ્રયાસ હતો.
આખી વાર્તા ખરેખર હચમચાવી દે તેવી છે, અને તેમાંથી ઘણા બધા માનવીય બોધપાઠ મળે છે. સૌથી પહેલો અને સ્પષ્ટ પાઠ તો એ જ છે જેની આપણે વાત કરી, જાણકાર સંમતિ, ઇન્ફોર્મ્ડ કન્સેન્ટ, એનું નિર્વિવાદ મહત્વ.
ચોક્કસપણે આ કિસ્સો તો તબીબી ઇતિહાસમાં જાણકાર સંમતિના કાયદા અને નિયમો ઘડવામાં એક મોટું પ્રેરક બળ બન્યો છે. કોઈપણ વ્યક્તિના શરીર સાથે સંકળાયેલી કોઈપણ પ્રક્રિયા કે સંશોધન પહેલાં એને પૂરી માહિતી આપીને એની સ્પષ્ટ લેખિત સંમતિ લેવી જ જોઈએ. આ હવે તબીબી નીતિશાસ્ત્રનો પાયો છે.
બીજો મહત્વનો બોધપાઠ છે આરોગ્ય સંભાળમાં વંશીય અને આર્થિક ન્યાયની જરૂરિયાત. હેનરીએટા લેક્સની વાર્તા એક દુઃખદ સ્મારક છે કે કેવી રીતે જાતિ અને ગરીબી વ્યક્તિને તબીબી વ્યવસ્થામાં શોષણ અને ઉપેક્ષાનો શિકાર બનાવી શકે છે.
અને આજે પણ આરોગ્ય સંભાળમાં અસમાનતાઓ તો છે જ. આ વાર્તા આપણને એ દૂર કરવા માટે જાગૃત કરે છે.
તે આપણને વૈજ્ઞાનિક પ્રગતિ અને નૈતિકતા વચ્ચેના હંમેશા રહેતા તણાવ પર પણ વિચારવા મજબૂર કરે છે. શું જ્ઞાનની શોધમાં નૈતિક સીમાઓ ઓળંગી શકાય?
શું મહાન સારા માટે વ્યક્તિગત અધિકારોનો ભોગ આપી શકાય? હેલા કોષોએ લાખો લોકોના જીવ બચાવ્યા એ હકીકત છે, પણ એની શરૂઆત એક અનૈતિક કૃત્યથી થઈ. આ વિરોધાભાસનો કોઈ સરળ જવાબ નથી, પણ એ સતત ચર્ચા અને આત્મનિરીક્ષણ માંગે છે.
અને પેલો શારીરિક સ્વાયત્તાનો મૂળભૂત પ્રશ્ન, આપણા શરીર પણ આપણો કેટલો અધિકાર? આપણા કોષો, આપણા જીન્સ, આપણી બાયોલોજિકલ માહિતી, એના પર કોની માલિકી?
અને ટેકનોલોજી જેમ જેમ આગળ વધી રહી છે, તેમ તેમ આ પ્રશ્નો વધુને વધુ જટિલ બની રહ્યા છે.
હા,
આ ઉપરાંત પેઢી દર પેઢી ચાલતા આઘાતનો મુદ્દો પણ છે, ઇન્ટરજનરેશનલ ટ્રોમા. હેનરીએટા સાથે થયેલા અન્યાય અને એની ગુપ્તતાએ એના બાળકોના જીવન પર ઊંડી નકારાત્મક અસર કરી. એમની ઓળખની શોધ, સત્ય જાણવાની એમની મથામણ, સંસ્થાઓ પ્રત્યેનો અવિશ્વાસ, આ બધું એ આઘાતનું જ પરિણામ હતું.
છેવટે મને લાગે છે કે આ વાર્તા વિજ્ઞાનના ક્ષેત્રમાં સહાનુભૂતિ અને માનવીય જોડાણની જરૂરિયાત પર ખૂબ ભાર મૂકે છે.
સાચી વાત. વૈજ્ઞાનિકો અને ડોક્ટરોએ યાદ રાખવું જોઈએ કે તેઓ ખાલી કોષો, ડેટા કે રોગો સાથે કામ નથી કરી રહ્યા, તેઓ માણસો સાથે કામ કરી રહ્યા છે, જેમની પોતાની વાર્તાઓ, લાગણીઓ અને અધિકારો છે.
આ વાર્તા સાંભળીને દરેક વ્યક્તિએ વિચારવું જોઈએ કે તબીબી વ્યવસ્થા સાથેના પોતાના અનુભવો કેવા રહ્યા છે. આપણે જે જ્ઞાન મેળવીએ છીએ એના સ્ત્રોતો વિશે આપણે કેટલા જાગૃત છીએ? શું આપણે ક્યારે વિચાર્યું છે કે સમાજ તરીકે આપણે જે પ્રગતિ કરી રહ્યા છીએ એની કિંમત કોણે અને કેવી રીતે ચૂકવી છે?
બહુ અગત્યના સવાલો છે આ.
તો આ ગહન અને પડકારજનક ચર્ચાના અંતે ચાલો આપણે ત્રણ મુખ્ય તારણો પર ધ્યાન આપીએ જે આ વાર્તામાંથી ઉભરી આવે છે. પહેલું છે ભાવનાત્મક સમજ.
ભાવનાત્મક રીતે હેનરિએટાના કોષોની વૈજ્ઞાનિક અમરતા અને બીજી તરફ એમના પરિવારની દાયકાઓ લાંબી ગરીબી, પીડા અને સંઘર્ષ, આ બંને વચ્ચેનો જે તીવ્ર વિરોધાભાસ છે ને, એ હૃદયને સ્પર્શી જાય છે. તે એક શક્તિશાળી યાદ અપાવે છે કે વૈજ્ઞાનિક સિદ્ધિઓની ઉજવણી કરતી વખતે આપણે એની પાછળ રહેલી માનવીય કિંમત અને વેદનાને ક્યારેય ભૂલવી ન જોઈએ. જેમનું શોષણ થયું છે એમના અવાજને સાંભળવો અને એમની વાર્તાને સન્માન આપવું એ ખૂબ જરૂરી છે.
બરાબર. બીજું, આ વાર્તામાંથી કઈ બૌદ્ધિક સમજ મળે છે?
બૌદ્ધિક રીતે હેલા કોષોની ગાથા એ તબીબી નીતિશાસ્ત્ર અને બાયોએથિક્સના ક્ષેત્રમાં એક સીમાચિહ્નરૂપ કેસ સ્ટડી બની ગઈ છે. એણે જાણકાર સંમતિ, જૈવિક સંપત્તિની માલિકી, સંશોધનમાં ન્યાય જેવા જટિલ પ્રશ્નોને વૈશ્વિક ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધા.
હા, એ તો છે.
તે સ્પષ્ટ કરે છે કે વૈજ્ઞાનિક સંશોધનને નિયંત્રિત કરવા માટે મજબૂત નૈતિક માળખા અને કાયદાકીય સુરક્ષા કેટલી જરૂરી છે, અને એને સતત બદલાતા સમય અને ટેકનોલોજી સાથે અપડેટ કરતા રહેવું પડે છે.
અને અંતે, આ વાર્તા આપણને કઈ સાર્વત્રિક વૈશ્વિક સમજ આપે છે?
વૈશ્વિક સમજ એ છે કે ઇતિહાસ, ખાસ કરીને અન્યાય અને શોષણનો ઇતિહાસ, જો સ્વીકારવામાં ન આવે અને તેમાંથી શીખવામાં ન આવે, તો તે વર્તમાન અને ભવિષ્યને આમ તો અદૃશ્ય રીતે પ્રભાવિત કરતો જ રહે છે. હેનરિએટા લેક્સની વાર્તા આપણને શીખવે છે કે ભૂતકાળના અન્યાયોનો સામનો કરવો, તેની લાંબા ગાળાની અસરોને સમજવી અને શક્ય હોય ત્યાં સુધી સમાધાન અને ન્યાય પુનઃસ્થાપિત કરવાના પ્રયાસો કરવા,
એ એક સમાજ તરીકે સ્વસ્થ રીતે આગળ વધવા માટે અનિવાર્ય છે.
બરાબર. ભૂતકાળને ભૂસી નાખવાથી નહીં, પણ તેને સમજીને જ આપણે વધુ સારો ભવિષ્ય બનાવી શકીએ છીએ.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.